એકત્રના શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે વાત કરીશું 19મી સદીના ગુજરાતના એક એવા સાહિત્યકારની જેમનું નામ કદાચ નર્મદ જેટલું ગુંજતું નથી, સંભળાતું આજે.
હા, એ વાત સાચી છે.
પણ જેમનું કામ ઘણા લોકોના મતે કદાચ નર્મદ કરતાં પણ વધુ સંગીન અને આમ તો લાંબો સમય ટકે એવું રહ્યું છે, નવલરામ લક્ષ્મીરામ પંડ્યા.
બિલકુલ, નવલરામ પંડ્યા એક ખૂબ જ મહત્વનું નામ.
આપણી પાસે જે સાહિત્યિક વિશ્લેષણ છે, જે અભ્યાસ સામગ્રી છે, એના આધારે આપણે એમના જીવન અને કાર્યને, મતલબ કે 1836થી 1888 સુધીના એમના સમયગાળાને સમજવાની કોશિશ કરીશું.
હા, અને એમનું પ્રદાન ખરેખર બહુમુખી હતું. એ માત્ર લેખક નહોતા.
બરાબર, એક ઊંડા વિચારક, કુશળ શૈલીકાર અને ખાસ તો જેમની ઓળખ બની એવા સમતોલ અને ગુણગ્રાહી વિવેચક.
ચોક્કસ, એમની વિવેચક તરીકેની છબી બહુ પ્રબળ છે.
અને એ વિવેચના શક્તિ માટે તો જુઓ, ખુદ ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા મોટા ગજાના સાહિત્યકારે શું કહ્યું કે એમની વિવેચના મધુકરનો ગુંજારાવ છે.
બહુ સુંદર ઉપમા છે.
હા, એટલે કે ભંગરો જેમ ફૂલોમાંથી માત્ર મીઠો રસ, મધ ચૂસે, એમ નવલરામ કોઈપણ કૃતિમાંથી એના ગુણ તારવીને એની મીઠી પણ સ્પષ્ટ રજૂઆત કરે.
બરાબર, દોષ દર્શન નહીં પણ ગુણ દર્શન, એ એમનો અભિગમ હતો.
તો આ ગુંજારો પાછળનું વ્યક્તિત્વ કેવું હતું, એમની આખી સફર, એમનું જીવન કેવું રહ્યું અને ગુજરાતી સાહિત્યને એમણે શું આપ્યું, ચાલો એની જરા ઊંડાણપૂર્વક વાત કરીએ આજે.
હા, જરૂર, એ સમજવું બહુ જ રસપ્રદ રહેશે.
આપણો હેતુ એમના જીવન, એમના કાર્ય, એમની દ્રષ્ટિ અને એમના કાયમી પ્રભાવને સમજવાનો છે. શરૂઆત કરીએ એમના પ્રારંભિક જીવનથી, એમના ઘડતરથી.
હા,
નવલરામનો જન્મ તો સુરતમાં થયેલો અને એમના પિતા આમ તો સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા ગુમાસ્તા હતા.
બરાબર.
અને નવાઈની વાત તો એ છે કે એમનું ઔપચારિક શિક્ષણ એટલે કે સ્કૂલનું ભણતર એ બહુ મર્યાદિત હતું. એવું કહેવાય છે કે મેટ્રિકની પરીક્ષા પણ પૂરી પાસ નહોતા કરી શક્યા.
હા, આજના જમાના પ્રમાણે જોઈએ તો આ ખરેખર ઓછું લાગે.
બિલકુલ.
પણ અહીં ત્રણ બાબતો સમજવા જેવી છે જેણે આ કહેવાતી મર્યાદા છતાં એમના ઘડતરમાં બહુ મોટો ફાળો આપ્યો.
કઈ ત્રણ બાબતો?
પહેલું તો એ સમયનું શિક્ષણ. ભલે પ્રમાણમાં ઓછું હોય પણ એની ગુણવત્તા, એનું સ્તર એ ઘણું ઊંચું હતું. બીજું, એમનો જન્મ વિસનગરા નાગર બ્રાહ્મણ કુટુંબમાં,
જે પરંપરાગત રીતે વિદ્યા અને સંસ્કાર માટે જાણીતું.
બરાબર, એટલે કુટુંબ અને વાતાવરણમાંથી જ એમને ઊંચા બૌદ્ધિક અને નૈતિક સંસ્કાર મળ્યા. અને ત્રીજું, જે કદાચ સૌથી મહત્વનું છે, એમનામાં ઈશ્વરદત્ત સાહિત્યાનુરાગ હતો, સાહિત્ય માટેનો એક સહજ, એક ઊંડો પ્રેમ.
એટલે આ ત્રણે વસ્તુ ભેગી થઈ.
હા, અને એણે કમાલ કરી. જો ફક્ત 18 વર્ષની ઉંમરે તો એમને નોકરી કરવી પડી, આજીવિકા માટે શિક્ષકની નોકરી. પણ એમનો શીખવાનો જે ઉત્સાહ હતો એ ક્યારે ઓછો ન થયો. એ સાચા અર્થમાં કહીએ તો આજીવન વિદ્યાર્થી બની રહ્યા.
જાતે જ બધું શીખ્યા એમ.
મોટા ભાગે સ્વાધ્યાયથી, જાત મહેનતથી એમણે જ્ઞાનનો મોટો દરિયો ખેડ્યો. મધ્યકાલીન ગુજરાતી કવિઓ જેમ કે પ્રેમાનંદ, અખો, શામળ, એમનો ઊંડો અભ્યાસ કર્યો. પછી સંસ્કૃત સાહિત્યમાં ડૂબકી મારી, અને કેટલી ઊંડી. તો સંસ્કૃત નાટ્યશાસ્ત્રનો જે ગહન ગ્રંથ છે દશરૂપક,
હા, એ તો ઘણો અઘરો ગણાય.
બરાબર, એનો પણ અભ્યાસ કર્યો અને એનું વિવેચન કરવા સુધી પહોંચ્યા.
અરે વાહ.
અને વાત અહીંથી અટકતી નથી. અંગ્રેજી સાહિત્યના મોટા માથાઓ એડિસન, ડી ક્વિન્સી, શેક્સપિયર, બર્ક, બેકન, આ બધાને વાંચ્યા, સમજ્યા, પચાવ્યા.
શિક્ષણશાસ્ત્રમાં પણ રસ લીધું એમણે.
હા, બિલકુલ. ટેટ અને ફાઉલર જેવા શિક્ષણશાસ્ત્રીઓના વિચારોનો અભ્યાસ કર્યો અને એને પોતાના શિક્ષણ કાર્યમાં અને લેખનમાં ઉતાર્યો પણ ખરો.
અને હિન્દી ભાષાનું શું, એના પર પણ પકડ હતી.
જબરદસ્ત પકડ હતી. એટલી મજબૂત કે કિસ્સો છે, ગોવર્ધનરામ જેવા વિદ્વાન પણ નવલરામના હિન્દી કાવ્યતરંગ પુસ્તકમાં જે હિન્દી પદ્યખંડ હતો એને કોઈ જૂના હિન્દી કવિની જ રચના માની બેઠા હતા.
ખરેખર?
હા, આ બતાવે છે કે એમનો સ્વાધ્યાય કંઈ ઉપર છલ્લો નહોતો, ખૂબ જ ગહન હતો, પરિશ્રમપૂર્વકનો હતો.
તો આ જે સ્વાધ્યાય અને જ્ઞાન મેળવ્યું એ એમના વ્યાવસાયિક જીવન સાથે કેવી રીતે જોડાયો? એમણે શિક્ષક તરીકે શરૂઆત કરી, પ્રિન્સિપાલ બન્યા, એ સફર કેવી રહી?
ચોક્કસ, એમણે શરૂઆત કરી સુરતની હાઈસ્કૂલમાં સામાન્ય શિક્ષક તરીકે. ત્યાંથી પછી એ અમદાવાદ ગયા, ત્યાં ટ્રેનિંગ કોલેજમાં એ જમાનાના જાણીતા સુધારક અને કેળવણીકાર મહીપતરામ રૂપરામ નીલકંઠ,
હા મહીપતરામ,
એમના હાથ નીચે વાઇસ પ્રિન્સિપાલ તરીકે કામ કર્યું અને છેલ્લે રાજકોટની ટ્રેનિંગ કોલેજના પ્રિન્સિપાલ બન્યા.
રાજકોટમાં લાંબો સમય રહ્યા નહીં?
હા, લગભગ 18 વર્ષ. અને આ સમય દરમિયાન જ એમણે ગુજરાત શાળાપત્ર નામનું એક બહુ મહત્વનું સામાયિક હતું,
હા સાંભળ્યું છે,
એનું તંત્રી પદ પણ સંભાળ્યું. આ સામાયિક એમના વિચારો, એમના લેખો લોકો સુધી પહોંચાડવાનું એક મુખ્ય માધ્યમ બની રહ્યું. એટલે શિક્ષક અને તંત્રી આ બંને ભૂમિકાએ એમના લેખનને એક વ્યવહારુ અને સમાજ ઉપયોગી બનાવવામાં મદદ કરી હશે.
અને એમના અંગત સંબંધોનું શું, ખાસ કરીને મિત્રો? નર્મદ સાથેની એમની મિત્રતાની તો ઘણી વાત થાય છે.
હા, મિત્રોનો ફાળો પણ બહુ મોટો રહ્યો એમના ઘડતરમાં. સુરતમાં જ્યારે યુવાન હતા ત્યારે કવિ નર્મદનો એમના પર જબરદસ્ત પ્રભાવ હતો.
પ્રભાવ એટલે?
એટલો બધો કે ખુદ નવલરામે પાછળથી એને કંઈક અંશે મોહજાળ જેવો કહ્યો હતો. નર્મદ એ સમયે એમના માટે એક યુવા આદર્શ, એક ધ્રુવ નક્ષત્ર જેવા હતા. પણ સમય જતાં આ પ્રભાવ એક પરિપક્વ સાત્વિક મિત્રતામાં બદલાયો, જેમાં પરસ્પર આદર હતો, બૌદ્ધિક આપલે હતી.
અને અમદાવાદમાં?
અમદાવાદ ગયા પછી એમને અંબાલાલ સાકરલાલ દેસાઈ અને લાલશંકર ઉમિયા શંકર જેવા મિત્રો મળ્યા. આ લોકો વ્યવહારમાં કુશળ હતા, દુનિયાદારી સમજતા હતા, પણ સાથે સાથે હૃદયના બહુ ઉષ્મા ભર્યા હતા.
એટલે એમનાથી પણ કંઈક અલગ શીખવા મળ્યું હશે.
ચોક્કસ, એમના સંપર્કથી નવલરામને કદાચ એ સમયના જે સાર્વજનિક પ્રશ્નો હતા, ખાસ કરીને સમાજ સુધારા જેવા મુદ્દાઓ, એના પર વધુ સમતોલ અને વ્યવહારુ દ્રષ્ટિ કેળવવામાં મદદ મળી હોય એવું બની શકે.
નવલરામનું વ્યક્તિત્વ આમ તો ખૂબ સંવેદનશીલ ગણાય છે, અને 19મી સદીનો એ સમય ગુજરાત માટે તો મોટા ફેરફારોનો, વૈચારિક ઉથલપાથલનો સમય હતો. એની એમના પર શી અસર થઈ?
ખૂબ જ ઊંડી અસર થઈ. એ માત્ર સંવેદનશીલ નહોતા પણ અત્યંત વિચારશીલ અને પ્રામાણિક પણ હતા. તમે જુઓ, પશ્ચિમી શિક્ષણ, નવા વિચારોના પ્રવાહો, પરંપરાગત મૂલ્યો સાથેનો સંઘર્ષ, સુધારાની ચળવળ, આ બધાએ એમના મનમાં ભારે મનોમંથન જગાવ્યું હતું.
હા, એ સમય જ એવો હતો.
એમણે પ્રેમ, સાહિત્યક મહત્વાકાંક્ષા, ધર્મ, તત્વજ્ઞાન આ બધા વિષયોમાં ઘણો અનુભવી કષ્ટ વેઠ્યો. એમની ડાયરીઓ અને લખાણોમાં આ આંતરિક સંઘર્ષની ઝલક મળે છે.
એમના ધાર્મિક વિચારોમાં પણ આ મંથન દેખાય છે, નહીં? ક્યારેક સ્વામિનારાયણી, ક્યારેક શાંકર વેદાંતી. નરસિંહરાવ તો એમને પ્રાર્થના સમાજી એકેશ્વરવાદી માને છે.
બિલકુલ, કિશોરાવસ્થામાં સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રભાવ હતો, જે તે સમયે ગુજરાતમાં નૈતિક શિસ્ત પર ભાર મૂકતો હતો. પછીથી બૌદ્ધિક રીતે જોઈએ તો શંકરાચાર્યના અદ્વૈત વેદાંત તરફ વધુ ઝુકાવ દેખાય છે,
જે જ્ઞાનમાર્ગી છે.
હા, તત્વચિંતનાત્મક ફિલોસોફી. અને વળી એમના સમકાલીન નરસિંહરાવ દિવેટિયા જેવા અભ્યાસીઓ એમને પ્રાર્થના સમાજના એકેશ્વરવાદી વિચારોની નજીક માનતા હતા, જે પાછો સુધારાવાદી અને ભક્તિપ્રધાન અભિગમ હતો.
એટલે કોઈ એક ચોક્કસ વાળામાં ન બંધાયા.
બરાબર. આ અલગ અલગ ઝોક એ જ બતાવે છે કે તેઓ સતત સત્યની શોધમાં મથતા રહ્યા. પણ આ મંથનની સૌથી અગત્યની વાત એ છે કે તેઓ એમાં અટવાઈ ન ગયા. એમનું મનોબળ મક્કમ હતું. આ બધા વૈચારિક અને ભાવનાત્મક સંઘર્ષોમાંથી પસાર થઈને એમણે પોતાના ચિત્તને સ્થિર કર્યું. જાણે દહીં વલોવીને માખણ કાઢે ને એમ આ અનુભવોમાંથી જીવનનું સત્ય, એનું સત્વ એમણે તારવ્યું.
અને પછી?
પછી એ ઉચ્ચ પુરુષાર્થના માર્ગે વળ્યા. પોતાની બધી શક્તિઓ સાહિત્ય સર્જન અને સમાજની સંસ્કાર સેવામાં એકાગ્ર કરી દીધી. અને આ જે આંતરિક પરિપક્વતા આવી એ એમના પાછળના લખાણોમાં સ્પષ્ટ દેખાય છે.
તો આ પરિપક્વતા એમના લેખન કાર્યમાં કેવી રીતે દેખાઈ? એમની મુખ્ય કૃતિઓ કઈ ગણાવી શકીએ આપણે?
એમની સાહિત્ય કારકિર્દી આમ જુઓ તો લગભગ 22 વર્ષ ચાલી, 1867 થી 1888 સુધી. એમાં એમણે લગભગ 14 જેટલા પુસ્તકો અને પુસ્તિકાઓ લખી. આખા સર્જનને આપણે બે ભાગમાં વહેંચી શકીએ. એક તો સાહિત્ય, એટલે કે લલિત કૃતિઓ, કવિતા, નાટક વગેરે, અને બીજું શાસ્ત્ર, એટલે કે લલિતેતર, વૈચારિક ગદ્ય, ઇતિહાસ, વિવેચન, નિબંધ.
એમાં કઈ કૃતિઓ ખાસ ધ્યાન ખેંચે એવી છે?
એમની પ્રતિભા અને ઊંડાણ અમુક કૃતિઓમાં બહુ સરસ રીતે દેખાય છે, જેમ કે કવિ જીવન.
હા, નર્મદનું જીવન ચરિત્ર.
બરાબર. પહેલું અને પ્રમાણભૂત જીવનચરિત્ર, પછી ઇંગ્રેજ લોકનું સંક્ષિપ્ત ઇતિહાસ, જે ખાલી અનુવાદ નથી પણ સ્વતંત્ર અને રસાળ શૈલીમાં લખાયેલો ગ્રંથ છે. અકબર બિરબલ નિમિત્તે હિન્દી કાવ્ય તરંગ, એમાં હિન્દી કવિતાના અનુકરણ સાથે કાવ્યશાસ્ત્રની બહુ મહત્વની ચર્ચા છે. એમના ગ્રંથાવલોકનો જેમની વિવેચક તરીકેની શક્તિ બતાવે છે. સુધારાનું ઇતિહાસરૂપ વિવેચન અને ભાષા વિશેના એમના 3 નિબંધો, આ બધું બહુ નોંધપાત્ર છે.
અને આમાંથી મોટાભાગનું શ્રેષ્ઠ લેખન ક્યારે થયું?
રસપ્રદ વાત એ છે કે મોટાભાગનું શ્રેષ્ઠ લેખન એમના રાજકોટ નિવાસ દરમિયાન થયું, 1877-1888. એ સમયને એમના જીવનનો પાપકાળ કહી શકાય, પરિપક્વતાનો સમય.
કેમ એવું? રાજકોટમાં શું ખાસ હતું?
ત્યાં એમને પ્રમાણમાં શાંત જીવન મળ્યું, સાર્વજનિક પ્રવૃત્તિઓનો બોજ થોડો ઓછો થયો, એટલે એમને પોતાનો બધો સમય અને શક્તિ અભ્યાસ અને લેખનમાં જ કેન્દ્રિત કર્યા. આ શાંતિ અને એકાગ્રતાનું પરિણામ એમની કીર્તિને અમર બનાવનારું સાબિત થયું.
ચાલો તો આમાંથી અમુક મુખ્ય કૃતિઓ પર થોડી વધુ વાત કરીએ. તમે ઇંગ્રેજ લોકનો સંક્ષિપ્ત ઇતિહાસ 1880-87 ઉલ્લેખ કર્યો. ઇતિહાસ તો આમ જરા નીરસ વિષય ગણાય, એમનું લખાણ કેમ ખાસ હતું?
એ ખાસ એટલા માટે હતું કારણ કે એ માત્ર તારીખો અને ઘટનાઓની યાદી નહોતી. નવલરામે ઇંગ્લેન્ડની પ્રજાના ઇતિહાસને બહુ ઊંડા રસથી અને પોતાની સ્વતંત્ર દ્રષ્ટિથી લખવાનો પ્રયત્ન કર્યો છે.
એટલે કે સંકલન માત્ર નહોતું?
ના, બિલકુલ નહીં. એમણે ગ્રીન અને મેકોલે જેવા પ્રખ્યાત અંગ્રેજ ઇતિહાસકારોના ગ્રંથોનો આધાર જરૂર લીધો, પણ માત્ર માહિતી માટે નહીં, એમણે રસ વિવેકથી એનો ઉપયોગ કર્યો. એટલે કે ક્યાં શું લેવા જેવું છે, કઈ વાત મહત્વની છે, એની સભાન સમજ સાથે. ભલે આ ગ્રંથ અધૂરો રહ્યો, બીજા જ્યોર્જ રાજાના શાસનકાળ સુધી જ પહોંચ્યો, પણ એની ગદ્ય શૈલી અદ્ભુત છે. વિવેચકોએ એને શાંતોજ્જવલ વિકાસ તરીકે ઓળખાવી છે.
શાંતોજ્જવલ વિકાસ એટલે?
એટલે કે શૈલી શાંત છે, ગંભીર છે, સંયમિત છે, પણ સાથે જ એમાં વિચારોની સ્પષ્ટતા અને રજૂઆતની તેજસ્વીતા છે. આજે પણ તમે પુસ્તક વાંચો તો કોઈ રસપ્રદ નવલકથાની જેમ વાંચી શકાય. સાચે જ ગુર્જર ગીરાનો અલંકાર છે ગ્રંથ.
ખૂબ સરસ. હવે વાત કરીએ અકબર બિરબલ નિમિત્તે હિન્દી કાવ્ય તરંગ 1871ની, એનું શું મહત્વ?
આ કૃતિ પણ બહુઆયામી છે. એમાં જુઓ, અકબર બિરબલની જે જાણીતી વાર્તાઓ છે એના જેવા અંશો છે જે સામાન્ય વાચકને ગમે.
હા, એ તો બધાને ગમે.
સાથે જ વિદ્વાનોને રસ પડે એવી હિન્દી કવિતા, ખાસ કરીને જૂના હિન્દી કવિઓની શૈલીનું, દોહાઓનું સફળ અનુકરણ છે. પણ સાહિત્યના ઇતિહાસની દ્રષ્ટિએ જોઈએ ને તો એનું સૌથી મોટું પ્રદાન છે એનો ગદ્ય ચર્ચા ભાગ.
એમાં શું છે?
આ ભાગમાં નવલરામે સાચું કાવ્યત્વ એટલે શું, કવિતાના સાચા ગુણ કયા, કાવ્યનું સ્વરૂપ કેવું હોવું જોઈએ, આ બધા વિશે ગુજરાતી ભાષામાં પહેલીવાર બહુ જ વિસ્તારથી, શાસ્ત્રીય પદ્ધતિથી અને ઉદાહરણો આપીને ગહન ચર્ચા કરી છે.
એટલે કાવ્ય મીમાંસા જેવું થયું.
હા, બરાબર. ગુજરાતીમાં કાવ્યશાસ્ત્રની પદ્ધતિસરની ચર્ચાનો પાયો અહીં નંખાયો એમ કહી શકાય. અને આ ચર્ચા એટલી મૌલિક અને મહત્વની હતી કે ગોવર્ધન રામ જેવા સમર્થ સાહિત્યકારે આ ગ્રંથના કાવ્ય નિરૂપણને નવલરામના ગ્રંથ વિવેચનના કાર્ય જેટલું જ મૂલ્યવાન ગણાવ્યું હતું.
ઓહો.
અને પ્રોફેસર બળવંતરાય ઠાકોર, જે ભાષા અને શૈલીના મોટા જાણકાર હતા, એમણે પણ નવલરામની એકાગ્ર અને સક્ષમ ગદ્ય શૈલીના 3 શ્રેષ્ઠ નમૂના ગણાવ્યા, એમાં આ ગ્રંથનો સમાવેશ કર્યો હતો.
એટલે આ પુસ્તકનું મહત્વ ઘણું છે.
હા, ગુજરાતી કાવ્યશાસ્ત્ર અને વિવેચનના વિકાસમાં એનો ફાળો પાયાનો રહ્યો છે.
આપણે એમના ગંભીર વૈચારિક લેખનની વાત કરી, શું આવી જ ઊંડાણ અને કુશળતા એમના નાટ્યલેખનમાં પણ દેખાય છે? ખાસ કરીને ભટ્ટનું ભોપાળું અને વીરમતી, એ બે નાટકો બહુ જાણીતા છે.
હા, નાટ્યલેખનમાં પણ એમની પ્રતિભા ચોક્કસ દેખાય છે. જો કે એ એમના લેખનકાર્યના શરૂઆતના તબક્કાનું છે. ભટ્ટનું ભોપાળું, જે 1867 આવ્યું, એ તો ગુજરાતી ભાષાનું પહેલું મૌલિક અને સફળ હાસ્યરસનું નાટક, એટલે કે ફાર્સ અથવા પ્રહસન ગણાય છે.
પહેલું હાસ્ય નાટક?
હા, સફળ પ્રયોગ. એ મૂળ તો ફ્રેન્ચ નાટ્યકાર મોલિયરના એક નાટકનું રૂપાંતર છે, પણ નવલરામે એને એટલી કુશળતાથી સુરતના સ્થાનિક વાતાવરણમાં, સામાજિક પરિવેશમાં ઢાળ્યું છે કે લગભગ મૌલિક જેવું જ લાગે.
એમાં શું ખાસ છે?
એમાં નિર્દોષ હાસ્ય છે, પાત્રો દ્વારા રમૂજ પેદા થાય છે અને સમાજની અમુક રીતિઓ પર મર્મવેધક કટાક્ષ પણ છે. આજે પણ વાંચો તો મજા આવે.
અને વીરમતી, એ તો ગંભીર નાટક છે ને?
હા, વીરમતી 1869 એ નર્મદ યુગનું શ્રેષ્ઠ ગંભીર નાટક માનવામાં આવે છે. એની વાર્તા એલેક્ઝાન્ડર ફોર્બ્સની રાસમાળામાંથી લીધી છે.
રાસમાળા એટલે ગુજરાતના ઇતિહાસ અને લોકકથાઓનો સંગ્રહ.
બરાબર. એમાં જે જગદેવ પરમારની વીરતાની કથા છે એના પર આ નાટક આધારિત છે. આ નાટકમાં કદાચ વાર્તાની ગૂંથણી કરતાં પાત્રોનું આલેખન વધુ મજબૂત છે. જગદેવ, વીરમતી, સુભગા, સિદ્ધરાજ જયસિંહ, હેમચંદ્રાચાર્ય આ બધા પાત્રોનું નિરૂપણ ધ્યાન ખેંચે છે.
એના સંવાદો, ગીતો કેવા છે?
એના કેટલાક દ્રશ્યો અને એમાં આવતી પદ્યરચનાઓ એટલે કે ગીતો એ પણ ખૂબ રસિક છે. ભલે પછી ગુજરાતી નાટ્ય સાહિત્ય ઘણું આગળ વધ્યું, પણ આ બંને નાટકો પોતપોતાની રીતે ગુજરાતી રંગભૂમિ અને સાહિત્યના વિકાસમાં એક સીમાચિહ્ન જરૂર ગણાય.
અને એમની બીજી કાવ્યરચનાઓ, શું એમાં પણ આવી કોઈ ખાસ સિદ્ધિ જોવા મળે છે?
એમની કાવ્યરચનાઓમાં થોડી વિવિધતા છે. જેમ કે બાળ લગ્ન બત્રીશી 1876 એ મુખ્યત્વે સામાજિક સુધારણા હેતુથી લખાઈ હતી, બાળ લગ્નની પ્રથા વિરુદ્ધ પ્રચાર કરવા.
એટલે એમાં ઉપદેશ વધારે હશે?
હા, ઉપદેશનો સૂર થોડો વધુ છે, પણ ક્યાંક ક્યાંક કવિત્વની ચમક દેખાય છે. એની સરખામણીમાં બાળ ગરબાવળી 1877 કવિત્વ શક્તિ વધુ સારી રીતે દેખાય છે. એમાં બાળકો માટે ગરબીઓ છે, જેમાં રસિકતા છે, પ્રકૃતિ વર્ણન છે, દેશપ્રેમની ભાવના છે.
એમણે મેઘદૂતનો અનુવાદ પણ કરેલો ને?
હા, કાલિદાસના અમર કાવ્ય મેઘદૂતનો અનુવાદ 1870 એમણે કર્યો હતો. જો કે એની થોડી ટીકા થઈ હતી.
શા માટે?
કારણ કે એમણે મૂળ સંસ્કૃતનો જે મંદાક્રાંતા છંદ છે એને બદલે ગુજરાતી દેશી રાગ ઢાળનો ઉપયોગ કર્યો હતો. પણ એ જમાનામાં જે લોકો સંસ્કૃત નહોતા જાણતા, એવા સામાન્ય ગુજરાતી વાચકો સુધી કાલિદાસ જેવા મહાકવિની કૃતિ પહોંચાડવાનો એમનો પ્રયાસ તો ઉત્સાહપૂર્ણ અને પ્રશંસનીય જ ગણાય.
આ તો થઈ એમની સર્જનાત્મક કૃતિઓની વાત, પણ નવલરામની ખરી ઓળખ, એમનું મુખ્ય પ્રધાન, એ તો કદાચ એમના વિવેચન કાર્ય અને ચરિત્ર લેખનમાં છે, ખરું ને? ખાસ કરીને કવિ જીવન બહુ મહત્વનું ગણાય છે.
ચોક્કસ. કવિ જીવન 1888 એ ખાલી નવલરામની જ નહીં, પણ આખા ગુજરાતી સાહિત્યની એક બહુ મહત્વની કૃતિ છે. એ નર્મદનું સૌ પ્રથમ વ્યવસ્થિત જીવનચરિત્ર છે.
અને એ પણ નર્મદે જ એમને લખવા શો કીધું?
હા, એ ખાસ વાત છે. નર્મદે પોતે પોતાની હયાતીમાં આ કામ નવલરામને સોંપ્યું હતું, અને નવલરામે આ જવાબદારી ખૂબ નિષ્ઠાથી, ચીવટથી નિભાવી. એમણે નર્મદની આત્મકથા મારી હકીકતનો આધાર લીધો, પણ એનો ઉપયોગ બહુ જ વિવેકપૂર્વક કર્યો.
વિવેકપૂર્વક એટલે?
એટલે કે માત્ર વખાણ નહીં કે માત્ર ટીકા નહીં, સમતોલ રહીને. સાથે જ એમણે ચરિત્ર લેખનના પોતાના જે સિદ્ધાંતો નક્કી કર્યા હતા, ઊંડી શોધખોળ, સત્યને વળગી રહેવું, સમતોલ વિવેકબુદ્ધિ રાખવી અને રસાળ વર્ણનશક્તિનો ઉપયોગ કરવો, એ બધાને બરાબર અનુસરીને આ ગ્રંથ લખ્યો.
એટલે એ માત્ર નર્મદનું ચરિત્ર નથી રહ્યું?
ના, એ નવલરામના પોતાના પરિપક્વ માનસ, એમની વિવેચન દ્રષ્ટિ અને એમની પ્રૌઢ ગદ્યશૈલીનો પણ ઉત્તમ નમૂનો બની રહે છે. આજે કદાચ નર્મદ વિશે આપણી પાસે વધુ માહિતી છે એટલે એ સંપૂર્ણ ન લાગે, અમુક પદ્ધતિઓ જૂની લાગે, પણ
એ સમય પાયો નાખ્યો એમણે.
બરાબર. ગુજરાતીમાં પદ્ધતિસરના, સંશોધન આધારિત અને છતાં સહાનુભૂતિપૂર્ણ ચરિત્ર લેખનનો પાયો નાખનાર કૃતિ તરીકે એનું ઐતિહાસિક અને સાહિત્યિક મહત્વ આજે પણ એટલું જ છે. એ માત્ર ચરિત્ર ગ્રંથ તરીકે જ નહીં, પણ એક ઉત્તમ ગદ્યકૃતિ તરીકે પણ વાંચવા જેવો છે.
અને હવે આવીએ એમની વિવેચના પર. પેલી ગોવર્ધનરામની સુંદર ઉપમા મધુકરનો ગુંજારવ, એના વિશે થોડું વિસ્તારથી સમજાવો ને. શું અર્થ છે ઉપમા પાછળ?
મધુકરનો ગુંજારવ, આ ઉપમા જ નવલરામની વિવેચન શક્તિનો આખો સાર કહી દે છે. જુઓ, ભમરો એટલે કે મધુકર બાગમાં ફરે, પણ એ કાંટા કે કડવાશ પર ધ્યાન ન આપે. એ તો ફૂલોમાંથી મીઠું મધ જ શોધી કાઢે, અને એનો ગુંજારો પણ કર્કશ ન હોય, મધુર હોય. બસ એવી જ રીતે નવલરામ સાહિત્યકૃતિઓનું મૂલ્યાંકન કરે ત્યારે દોષો પર બહુ ધ્યાન આપવાને બદલે એના ગુણોને, એના સત્વને પારખી લેતા અને એની રજૂઆત પણ કડવાશ વગર મીઠાશથી પણ સચોટ રીતે કરતા. એટલે કે સ્પષ્ટ તો કેજ પણ મીઠાશથી,
એટલે ટીકા નહીં પણ મૂલ્યાંકન.
બરાબર. અને સ્વ નરસિંહરાવ દિવેટિયાએ વિવેચક માટે બહુ સરસ કહ્યું છે કે તે કવિનો જોડિયો ભાઈ છે. આ વાત નવલરામને બરાબર લાગુ પડે છે.
કઈ રીતે?
એમનામાં સર્જક જેવી કલ્પના શક્તિ હતી, સૂક્ષ્મ રસવૃત્તિ હતી, એટલે કે સૌંદર્યને પારખવાની અને માણવાની શક્તિ. આ ઉપરાંત એમના સ્વભાવમાં સાત્વિકતા હતી, ઉદારતા હતી અને ઊંડી સહાનુભૂતિ હતી.
આ ગુણોને લીધે શું થયું?
એના કારણે એમની વિવેચક તરીકેની બુદ્ધિ ખૂબ તેજ હોવા છતાં એ કૃતિના મર્મ સુધી પહોંચતી હતી. એમની ન્યાય તુલા એટલે કે મૂલ્યાંકન કરવાની ક્ષમતા લગભગ હંમેશા સમતોલ રહેતી. પૂર્વગ્રહ વગર કૃતિને એના યોગ્ય સંદર્ભમાં મૂકીને જોતા અને આ બધાનું પરિણામ એમના ગદ્યમાં દેખાતું, તે પ્રવાહી, સ્પષ્ટ અને રસાળ બનતું.
એટલે જ નર્મદયુગના શ્રેષ્ઠ વિવેચક ગણાયા.
નર્મદયુગના તો સર્વોત્તમ પણ સમગ્ર અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઉત્તમ વિવેચકોમાં પણ એમનું સ્થાન મોખરી રહ્યું છે. તમે વિચારો, ગોવર્ધન રામ જેવા સમર્થ લેખક તરફથી મધુકરનો ગુંજારવ જેવું બિરુદ મળે એ જ બતાવે છે કે એમની ગુણગ્રાહી દૃષ્ટિ અને સૌમ્ય છતાં સ્પષ્ટ રજૂઆત કરવાની શૈલી કેટલી વિશિષ્ટ હતી.
એમણે કઈ કઈ કૃતિઓની સમીક્ષા કરી હતી?
ઘણી બધી, જેમ કે દલપતરામનું સુબોધ ચિંતામણી, દુર્ગારામ મહેતા અને કરસનદાસ મૂળજી જેવા સુધારકોના ચરિત્રો, ગુજરાતી શબ્દમૂળ દર્શક કોષ જેવો ભાષાશાસ્ત્રનો ગ્રંથ, આવી અલગ અલગ પ્રકારની કૃતિઓની સમીક્ષા કરી અને ગુજરાતી વિવેચન સાહિત્યને સમૃદ્ધ કર્યું.
એમના ભાષા વિષયક નિબંધોનો પણ આપે ઉલ્લેખ કર્યો હતો, એ પણ એમના વૈચારિક ગદ્યનો એક મહત્વનો ભાગ છે, ખરું ને?
હા, ચોક્કસ. એમના ત્રણ ભાષા વિષયક નિબંધો સંસ્કૃતમય ગુજરાતી, ગુજરાતી ભાષાનું ઐક્ય અને સ્વભાષાના અભ્યાસનું અગત્ય, એ પણ ખૂબ મહત્વના છે. એમાં એમણે ભાષાની શુદ્ધિ, એનો વિકાસ અને શિક્ષણમાં માતૃભાષાનું શું મહત્વ છે એના વિશે ઊંડાણપૂર્વક વિચારો રજૂ કર્યા છે. આ નિબંધો એમની ભાષા પ્રત્યેની સૂઝ અને ચિંતા બતાવે છે.
તો આટલી બધી ચર્ચા પછી નવલરામ પંડ્યાનો વારસો શું છે અને આજના સમયમાં એમની પ્રસ્તુતતા શું છે? અમુક વિવેચકો તો એમના કાર્યને નર્મદ કરતાં પણ વધુ ટકી રહે એવું ગણે છે.
હા, જ્યોતિન્દ્ર દવે જેવા પાછળના વિવેચકોએ એવો મત જરૂર વ્યક્ત કર્યો છે કે નવલરામનું કાર્ય, ખાસ કરીને એમના ઉત્તરાર્ધનું એટલે કે રાજકોટના સમયનું કાર્ય, નર્મદના કાર્ય કરતાં કદાચ વધુ સંગીન, વધુ ઊંડાણવાળું અને લાંબો સમય ટકનારું છે.
આ સરખામણી કેમ?
આનો હેતુ નર્મદને નાના દેખાડવાનો નથી, પણ નવલરામની જે વિશિષ્ટતા છે એને ઉજાગર કરવાનો છે. નવલરામ એક વિચારક હતા, એક ઉત્તમ શૈલીકાર હતા, એક પાયાના વિવેચક, માર્ગદર્શક, ચરિત્રકાર, રસાળ ઇતિહાસ લેખક અને જવાબદાર તંત્રી. આમ અનેક ભૂમિકાઓ એમણે સફળતાપૂર્વક નિભાવી. એમની પ્રતિભા ખરેખર બહુમુખી હતી.
અને આજે આપણે 21મી સદીમાં છીએ ત્યારે એમના કાર્યમાંથી શું શીખવા જેવું લાગે છે?
ઘણું બધું. એમનું જે સંતુલિત, ઊંડાણપૂર્વકનું અને પૂર્વગ્રહ વગરનું વિવેચન છે એ આજે પણ સાહિત્યના અભ્યાસીઓ અને સર્જકો માટે એક આદર્શ છે. એમનું પરિપક્વ, શુદ્ધ અને પ્રવાહી ગદ્ય સારા લેખન માટે પ્રેરણા આપે છે. એમની જે ગહન સાહિત્યિક સમજ અને સંવેદના છે એ આપણને સાહિત્યને વધુ સારી રીતે માણતા અને સમજતા શીખવે છે.
અને એમની કૃતિઓ?
કવિ જીવન એ બતાવ્યું કે સારું ચરિત્રલેખન કઈ રીતે થાય. ઇંગ્રેજ લોકનો ઇતિહાસ એ શીખવ્યું કે ઇતિહાસ જેવા વિષયને પણ રસપ્રદ બનાવી શકાય. હિન્દી કાવ્ય તરંગ એ કાવ્યશાસ્ત્રની ગંભીર ચર્ચાના દરવાજા ખોલ્યા.
કોઈ એવી બાબત છે જેનું મૂલ્યાંકન ઓછું થયું હોય?
હા, એક વાત જેનું કદાચ હજી પૂરતું મૂલ્યાંકન નથી થયું એ છે ગુજરાત શાળા પત્રના તંત્રી તરીકેનું એમનું કામ. એ સમયના શૈક્ષણિક અને સાહિત્યિક વાતાવરણને ઘડવામાં, નવા વિચારો ફેલાવવામાં અને ભાષાના વિકાસમાં એમનો ફાળો ચોક્કસપણે બહુ મહત્વનો રહ્યો હશે. એના પર વધુ સંશોધન થવું જોઈએ.
તો આ આખી ચર્ચાના અંતે આપણે મુખ્ય તારણ શું કાઢી શકીએ? નવરામ પંડ્યા વિશે શું યાદ રાખવું જોઈએ?
પહેલું તો એ કે નવરામ પંડ્યા 19મી સદીના ગુજરાતના એક એવા સ્વનિર્મિત સ્વાધ્યાયી બૌદ્ધિક હતા જેમણે પરંપરાગત સંસ્કાર અને આધુનિક જ્ઞાન વચ્ચે બહુ સફળતાપૂર્વક એક સેતુ, એક પુલ બાંધ્યો.
બીજું,
એમનું પ્રદાન કોઈ એક ક્ષેત્ર પૂરતું સીમિત નહોતું. એમણે વિવેચનમાં મધુકરનો ગુંજારો, જીવનચરિત્રમાં કવિ જીવન, ઇતિહાસ લેખનમાં, નાટ્ય લેખનમાં, નિબંધ લેખનમાં, એમ અનેક ક્ષેત્રોમાં પાયાનું અને ગુણવત્તાસભર કામ કર્યું.
અને ત્રીજું અને કદાચ સૌથી મહત્વનું
એ કે એમનો વારસો એમની સંતુલિત દૃષ્ટિમાં, એમની શુદ્ધ અને પ્રભાવશાળી ગદ્યશૈલીમાં અને એમની ઊંડી સાહિત્યિક સંવેદનામાં રહેલો છે. અને આ વારસો આજે પણ એટલો જ પ્રસ્તુત અને પ્રેરણાદાયી છે.
અને અંતે એક વિચાર જે આપણે સૌ શ્રોતાઓને વિચારવા માટે મૂકી શકીએ.
હા, એ કે નવલરામે પોતાના સમયની જે વૈચારિક ઉથલપાથલ હતી એની વચ્ચે જે રીતે સત્યનિષ્ઠા, વિવેક બુદ્ધિ અને સંતુલિત મૂલ્યાંકન પર ભાર મૂક્યો હતો, એ અભિગમ આજના યુગમાં આપણને કઈ રીતે માર્ગદર્શન આપી શકે? આજે જ્યારે માહિતીનો ધોધ ધોઈ રહ્યો છે, મંતવ્યો અત્યંત ધ્રુવીકરણ પામેલા છે અને જાહેર સંવાદો ઘણીવાર છીછરા અને આક્રમક બની જાય છે,
સાચી વાત છે,
ત્યારે શું નવલરામ જેવી સમતોલ, ગુણગ્રાહી અને ઊંડાણપૂર્વક વિચારવાની ક્ષમતા કેળવવી એ આજના સમયની તાતી જરૂરિયાત નથી? આ એક પ્રશ્ન છે જે આપણે સૌએ વિચારવો જોઈએ.
ખૂબ સુંદર વિચાર. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.